એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે. ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારના આજના અંકમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી જ જબરદસ્ત કૃતિની વાત કરવાના છીએ જેણે ખરેખર ચીની સાહિત્યને દુનિયાના નકશા પર મૂક્યો. મોયાનની બહુ જ પ્રખ્યાત નવલકથા રેડ સોર્ગમ, એટલે કે લાલ જુવાર. હું છું આપનો હોસ્ટ અને મારી સાથે છે મારા સાથી વિશ્લેષક.
નમસ્કાર. અને હા, રેડ સોર્ગમ ખરેખર એક અસાધારણ, યાદ રહી જાય એવી કૃતિ છે. મોયાન, જેમનું મૂળ નામ તો ગુઆન મોએ છે, પણ એમણે મોયાન ઉપનામ રાખ્યું જેનો અર્થ થાય કંઈ બોલશો નહીં. કદાચ એમના લેખનની ધાર જ એવી છે.
હા, અને 2012માં નોબેલ પુરસ્કાર પણ મળ્યો એમને સાહિત્ય માટે. ચીનના પહેલા નાગરિક જેને આ સન્માન મળ્યું.
બરાબર. અને એનું મુખ્ય કારણ હતી એમની લખવાની એકદમ અલગ શૈલી, જેને કહેવાય છે હેલ્યુસિનેટરી રિયાલિઝમ. ગુજરાતીમાં કહીએ તો આભાસી યથાર્થવાદ.
અચ્છા, આ આભાસી યથાર્થવાદ એ શું છે? બરાબર, મતલબ આ નવલકથા પર એની શું અસર છે?
હા, જો આ શૈલીમાં કેવું હોય કે ઇતિહાસ પછી લોકકથાઓ, ક્યારેક સપના જેવું અને એકદમ કઠોર વાસ્તવિકતા, આ બધું એકબીજામાં ભળી જાય.
હા,
એવી રીતે ભળી જાય કે વાંચનારને થાય કે આ સાચું શું છે અને કલ્પના શું છે. રેડ સોર્ગમમાં તો આ શૈલી યુદ્ધ, પ્રેમ, મૃત્યુના જે તીવ્ર અનુભવો છે ને, એને એકદમ અલગ જ, જાણે પૌરાણિક કક્ષાએ લઈ જાય છે.
ઓકે.
વાર્તા એમના પોતાના વતન ગાઉમી કાઉન્ટીના ગામડાના જીવન પર છે. સંઘર્ષ, લોકવાયકા, બધું જ, પણ એનું નિરૂપણ સાવ સામાન્ય નથી.
એટલે એમ કહી શકાય કે આ કોઈ સીધી સાધી ઐતિહાસિક વાત નથી?
ના, બિલકુલ નહીં. આ તો મૂળ 1986માં 5 અલગ લઘુ નવલકથા તરીકે છપાઈ હતી, જે પછી એક થઈ. એમાં 1920 થી 1940નો જે સમયગાળો છે ચીનનો, યુદ્ધખોરોનો જમાનો, પછી બીજું ચીન જાપાન યુદ્ધ, ચીનનું ગૃહયુદ્ધ, બહુ તોફાની સમય હતો.
હા, ઇતિહાસમાં વાંચ્યું છે એ સમય વિશે.
પણ એ સમયની જે સરકારી વાર્તાઓ હોય ને, વીરતાની ને એવી, એનાથી સાવ જુદી વાત છે. મોયાન આપણને એકદમ અસ્તવ્યસ્ત, લોહીથી લથપથ અને નૈતિક રીતે પણ બહુ જટિલ દુનિયા બતાવે છે. અને હા, આ ચીનના રૂટ સીકિંગ, એટલે કે મૂળની શોધ, એ સાહિત્યિક આંદોલનનો પણ ભાગ ગણાય છે.
અચ્છા.
જે પેલી સાંસ્કૃતિક ક્રાંતિ પછી આવ્યું હતું ને, ચીની ઓળખ અને ઇતિહાસને ફરીથી સમજવાનો પ્રયાસ.
સમજાયું. તો ચાલો હવે આ મહાકાવ્ય જેવી ગાથાની વાર્તામાં ઊંડા ઉતરીએ. એના પાત્રો, એમના જીવનના વળાંકો, એ બધું સમજીએ. શરૂઆત ક્યાંથી થાય છે?
શરૂઆત જ એવી જોરદાર છે ને. એક યુવાન છોકરી છે જે પછીથી વાર્તામાં દાદી તરીકે ઓળખાય છે, ડાઈ ફેંગલિયાન. એને જબરજસ્તી પાલખીમાં બેસાડીને પરણાવા લઈ જાય છે.
કોની સાથે?
એક રક્તપિત્તી માણસ સાથે, શાન બિયાન લાંગ. એ પૈસાદાર છે, એના બાપની જુવારની શરાબની ભઠ્ઠી છે. પણ પેલી છોકરી, એ દ્રશ્યમાં જ એની અંદરનો જે ગુસ્સો છે, બળવો છે, એ દેખાઈ આવે છે.
અને ત્યાં જ દાદા આવે છે, ખરું ને? યુઝાનાઓ.
હા, બરાબર. એ પાલખી ઊંચકનારાઓમાંનો એક છે, યુવાન, એકદમ તાકાતવાળો, જોરાવર માણસ. અને રસ્તામાં ડાકુઓ હુમલો કરે છે. ત્યારે આ યુઝાનાઓ જ પોતાની હિંમતથી, તાકાતથી પેલી છોકરીને, એટલે કે દાદીને, બચાવે છે. અને બસ એ જ ઘડીએ, એ ભય અને હિંસાની વચ્ચે જ એમના વચ્ચે એક અજબ ખેંચાણ શરૂ થાય છે. એક બળવાખોર સંબંધનું બીજ ત્યાં જ રોપાય છે.
એ સમયના ગ્રામીણ ચીનમાં સ્ત્રીઓની હાલત કેવી હશે વિચારી શકાય. દાદીની શું હાલત હશે? લાચારી જ ને.
શરૂઆતમાં તો એવું જ લાગે, પરિસ્થિતિનો શિકાર. પણ એનામાં અંદર એક જોરદાર જીવવાની ઈચ્છા છે. એનું લગ્ન તો એની મરજી વિરુદ્ધનો એક સોદો જ હતો, બીજું શું.
અને પછી?
લગ્ન પછી શું થાય છે?
લગ્નના થોડા દિવસોમાં જ વાર્તાનો એક બહુ જ યાદગાર અને કહી શકાય કે પ્રતિકાત્મક પ્રસંગ બને છે. લાલ ચટ્ટાક જુવારના ખેતરો છે અને ત્યાં યુઝાનાઓ દાદી પર હુમલો કરે છે.
હુમલો?
હા, પણ એ હિંસાનો હુમલો નથી, એ એકદમ બેકાબુ, આદિમ આવેગનો, જુસ્સાનો હુમલો છે. એમનું મિલન થાય છે ત્યાં, અને આ ઘટના એટલે સામાજિક નિયમો સામે ખુલ્લો પડકાર.
અચ્છા. અને આ સંબંધથી જ વાર્તાનું બીજું મુખ્ય પાત્ર, પિતા ડોગોન, જન્મે છે.
આ લાલ જુવારના ખેતર અને આ ઘટનાનું શું મહત્વ છે વાર્તામાં?
આ ઘટના એટલે સામાજિક નૈતિક બંધનો તોડવાની વાત, જીવનની જે મૂળભૂત ઉર્જા છે, જે જુસ્સો છે, એનું પ્રતીક. અને લાલ જુવારનું ખેતર એ ખાલી જગ્યા નથી, એ એક જીવતું પ્રતીક છે.
જેમ કે?
જેમ કે ફળદ્રુપતા, જુસ્સો, લોહી, રહસ્ય, જીવનનો ધસમસતો પ્રવાહ, બધું જ એમાં આવી જાય. આ ખેતર તો વાર્તાના કેટલાય મહત્વના બનાવોનું સાક્ષી બને છે. પછી
અને પેલા દાદીના પતિનું શું થયું? રક્તપિત્તી હતો એ, અને સસરાનું?
થોડા જ વખતમાં બંનેના રહસ્યમય રીતે મોત થાય છે. અને વાર્તામાં ઇશારો છે જ કે આમાં પેલા દાદા યુ ઝાનાઓનો જ હાથ છે.
ઓ, એટલે આ દાદી માટે મોટો વળાંક આવ્યો.
હા, ચોક્કસ. હવે ડાઈ ફેંગ્યાન વિધવા છે, પણ લાચાર નથી. એ હિંમતથી પેલી શાન પરિવારની જુવારની શરાબની ભઠ્ઠી, ડિસ્ટિલરી, એનો વહીવટ પોતાના હાથમાં લઈ લે છે અને પોતાની આવડતથી એને સફળ બનાવે છે.
વાહ, એટલે એ એકદમ શક્તિશાળી સ્ત્રી તરીકે ઉભરી આવે છે.
અને યુઝાનાઓ, એનું શું? યુઝાનાઓ એની તાકાત અને હિંમતનો ઉપયોગ જુદી રીતે કરે છે. એ એક કુખ્યાત સ્થાનિક ડાકુ બની જાય છે, એનો રોફ જામી જાય છે.
એટલે બંને પોતપોતાની રીતે શક્તિશાળી બને છે.
હા, બરાબર. બંનેનો વિકાસ જાણે સમાંતર ચાલે છે, પણ જોડાયેલો પણ છે. દાદી એક બિઝનેસવુમન અને નેતા બને છે, દાદા કાયદાની બહાર રહીને પોતાનો દબદબો બનાવે છે. બંને શક્તિશાળી.
અને એમનો પહેલો જટિલ સંબંધ તો ચાલુ જ રહે છે.
પણ આ તો થઈ એમની અંગત દુનિયાની વાત. પછી વાર્તામાં બહારનો મોટો સંઘર્ષ આવે છે, ખરું ને?
હા, આવે છે. અને એ છે જાપાની શાહી સૈન્યનું આક્રમણ.
અને આ ઘટના પછી વાર્તા અંગત નાટકમાંથી આખા સમુદાયના અસ્તિત્વ માટેના ભયાનક સંઘર્ષમાં ફેરવાઈ જાય છે. જાપાની સૈનિકોની ક્રૂરતા એ તો અકલ્પનીય છે. ગામના ગામ ઉજ્જડ કરી નાખે, ખેતરો બાળી નાખે, લોકો પર અત્યાચારો. આ બીજું ચીન જાપાન યુદ્ધ હતું. અને મોયાન એની ભયાનકતાને છે ને જરા પણ શણગાર્યા વગર એકદમ કાચી રજૂ કરે છે.
આ યુદ્ધની ગામ લોકો પર શું અસર થાય છે? કોઈ ખાસ ઘટના?
સૌથી ઊંડી અસર એ કાકા અરહત નામના પાત્રના મોતથી દેખાય છે. અરહત પેલી ડિસ્ટિલરીનો એકદમ વફાદાર, ભલો, દયાળુ માણસ હતો. દાદી અને પિતા માટે એને બહુ જ લાગણી.
હા,
જાપાનીઓ એને પકડી લે છે અને ગામ લોકોમાં ડર બેસાડવા માટે બધાની સામે એની જીવતી ચામડી ઉતારીને એને મારી નાખે છે.
હે ભગવાન, આ તો બહુ જ ભયાનક કહેવાય. પછી શું થયું?
બસ આ ઘટના પછી ગામ લોકો અંદરથી હચમચી જાય છે. ગુસ્સો, બદલાની ભાવના, એ બધું જાગી ઉઠે છે. યુદ્ધ વિશેની કોઈ રોમેન્ટિક વાત હોય તો એ અહીં જ ખતમ થઈ જાય છે. અને પેલો યુઝાનાઓ જે પહેલા ડાકુ હતો,
હા,
એ હવે જાપાનીઓ સામે લડતો એકદમ સમર્પિત ગેરિલા નેતા બની જાય છે. એની ટોળી હવે દેશ માટે લડે છે. અહીં મોયાન જે રીતે હિંસા બતાવે છે ને, એ બહુ ગ્રાફિક છે, પણ જાણે લાગણીઓથી દૂર રહીને બતાવતા હોય એવું લાગે. વાંચનારને કદાચ તકલીફ પડે, પણ યુદ્ધની જે નગ્ન વાસ્તવિકતા છે એનો અનુભવ થાય.
તો આ સંઘર્ષ ક્લાઇમેક્સ પર કેવી રીતે પહોંચે છે?
પેલા અરહતના મોતનો બદલો લેવા માટે દાદા યુઝાનાઓ એક મોટો પ્લાન બનાવે છે. જાપાની સૈન્યનો એક કાફલો પસાર થવાનો હોય, એના પર હુમલો કરવાનો.
અને દાદી, એ શું કરે છે?
દાદી પણ પાછળ નથી રહેતી. એ પણ આ લડાઈમાં ભાગ લે છે. લડવૈયા માટે ખાવાનું બનાવે છે અને એને જાતે મોરચા સુધી પહોંચાડવાનું જોખમ લે છે. એ ખાલી ડિસ્ટિલરી નથી સંભાળતી, પણ સંઘર્ષમાં બરાબર ભાગીદાર બને છે.
અને પરિણામ શું થાય છે છેવટે?
એ જ્યારે ખાવાનું લઈને જતી હોય છે એ જુવારના ખેકરોમાં, જે એના પ્રેમ, એની શક્તિ, એના જીવનના સાક્ષી હતા, ત્યાં જ જાપાની સૈનિકો એના પર ગોળી ચલાવે છે.
ઓ નહીં!
અને ત્યાં જ એનું વીરતાભર્યું મોત થાય છે. એનું લોહી પેલી લાલ જુવારની ધરતીમાં ભળી જાય છે. જાણે કે એ જમીન સાથે, પ્રકૃતિ સાથે એક થઈ ગઈ. એના મોતથી એ એક અમર પાત્ર બની જાય છે, એક દંતકથા.
આ સાંભળીને જ રૂંવાળા ઊભા થઈ જાય. દાદીના મૃત્યુનું પ્રતીકાત્મક મહત્વ શું હશે?
એનું મૃત્યુ બહુ સૂચક છે. સ્ત્રી શક્તિનું પ્રતીક છે, નેતૃત્વનું, માતૃભૂમિ માટેના પ્રેમ અને બલિદાનનું. જે ધરતી પર જીવી, રાજ કર્યું, પ્રેમ કર્યો, એના માટે જે શહીદ થઈ, જાણે કે જીવન અને મૃત્યુ પણ એ જુવારના ચક્રનો જ ભાગ છે.
અને પેલા હુમલાનું શું થયું? યુદ્ધ પછી શું થયું?
હુમલો તો સફળ રહે છે, પણ બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે. યુદ્ધ પછી દાદા યુઝાનાઓ દાદીનો મૃતદેહ જુએ છે અને પછી આખી જિંદગી એના દુઃખમાં જ રહે છે. એની વીરતા પર જાણે એક ઉદાસી છવાયેલી રહે છે. જાપાનીઓ સામેનું યુદ્ધ તો પતે છે પણ શાંતિ નથી આવતી. ચીનમાં ગૃહયુદ્ધ શરૂ થાય છે, ભાઈ ભાઈ સામે લડે એવી હિંસા. દાદા હવે વૃદ્ધ થઈ ગયા છે, એકલા પડી ગયા છે, એક દંતકથા જેવા, જાણે કોઈ જૂના વધુ જંગલી જમાનાના અવશેષ હોય એમ.
અને પેલો દીકરો પિતા, એનું શું થાય છે?
હા, પિતા એટલે કે ડોગવાન, એનું પાત્ર અહીં મહત્વનું બને છે. એ બીજી પેઢી છે જેના પર એના મા બાપના પરાક્રમી પણ લોહિયાળ વારસાનો ભાર છે. એ હવે બદલાયેલા ચીનમાં પોતાનું સ્થાન શોધવા પ્રયત્ન કરે છે. એ દંતકથા નથી, એક સામાન્ય માણસ છે જે ભૂતકાળના પડછાયા સાથે જીવે છે.
અને આખી વાર્તા આપણને કોણ કહે છે? કોઈ વાર્તાકાર છે?
હા, વાર્તા કહેનાર પૌત્ર છે, એટલે કે દાદા દાદીનો પૌત્ર, પિતાનો દીકરો. એ આ બધી વિખરાયેલી, લોહીથી ભીંજાયેલી, ક્યારેક તો એકબીજાથી સાવ જુદી લાગતી યાદો અને વાર્તાઓ, એ બધાને જોડીને પોતાના કુટુંબના એ ભવ્ય પણ હિંસક ભૂતકાળને સમજવાની કોશિશ કરે છે.
એટલે જ કદાચ વાર્તા સીધી લીટીમાં નથી ચાલતી.
બરાબર, અહીં જ મોયાનની પેલી બિનરેખીય નોન લિનિયર શૈલી દેખાય છે. વાર્તા ટાઈમમાં આગળ પાછળ કૂદકા મારે છે, જેમ આપણી યાદશક્તિ કામ કરે ને, ટુકડાઓમાં આવે, કોઈ ચોક્કસ ક્રમ ના હોય. આ એ જ બતાવે છે કે ભૂતકાળ ક્યારેય સીધી લીટીમાં યાદ નથી આવતો, ખાસ કરીને જ્યારે એ આઘાત અને હિંસાથી ભરેલો હોય.
બહુ જ રસપ્રદ. હવે થોડા ઊંડા ઉતરીએ. આ નવલકથાના મુખ્ય વિષયો શું છે? એનો સંદેશ શું છે? મને લાગે છે કે ઇતિહાસ અને સ્મૃતિ એ મુદ્દો બહુ મોટો છે અહીં.
હા, ચોક્કસ. મોયાનનો મુખ્ય હેતુ જ પેલો સત્તાવાર સરકારી ઇતિહાસ છે ને, એને પડકારવાનો છે. એ બતાવે છે કે સાચો ઇતિહાસ કોઈ રાજા મહારાજા કે નેતાઓના પુસ્તકોમાં નથી હોતો.
પણ ક્યાં હોય છે?
એ હોય છે સામાન્ય માણસોના અનુભવોમાં, એમની પીડા, એમના સંઘર્ષ, એમની યાદોમાં જીવતો હોય છે. ભલે આ યાદો તૂટક હોય, વ્યક્તિગત હોય, કદાચ દંતકથાઓ સાથે ભળી ગયેલી હોય, પણ એમાં સચ્ચાઈ વધારે હોય છે. એમના પાત્રો જુઓ, એ સૌથી વીર અને સૌથી અધમ બંને એક સાથે હોઈ શકે છે.
એટલે નૈતિક રીતે જટિલ.
બરાબર, જીવન અને ઇતિહાસની જટિલતા એ જ છે. કાળું કે ધોળું નથી હોતું, અહીં તો બધું લોહી જેવું લાલ અને માટી જેવું ભૂખરું છે.
અને બીજો મહત્વનો વિષય, પેલી જીવનશક્તિ અને જુસ્સો જે લાલ જુવાર સાથે જોડાયેલો છે.
હા, લાલ જુવાર એ ખાલી પાક નથી, એ તો જીવનની જે અંદરની તાકાત છે ને, જે ક્યારેય હાર નથી માનતી, એનું રૂપક છે. એ ખાવાનું આપે, એમાંથી શરાબ બને, જે હિંમત આપે, એનો લાલ રંગ લોહી, જુસ્સો, ક્રાંતિ બધું જ દર્શાવે.
દાદી અને દાદા જેવા પાત્રોમાં આ દેખાય છે.
ચોક્કસ, એ લોકો સામાજિક નિયમો, મોતનો ડર બધું ફગાવીને જીવે છે, એકદમ આદિમ જુસ્સાથી. પેલી જુવારની શરાબ પણ સમુદાય, ઉજવણી અને મુશ્કેલીઓ સામે લડવાની હિંમતનું પ્રતીક બને છે, એ લોકોને જોડે છે.
પણ આ જુસ્સાની સાથે હિંસા પણ એટલી જ જોડાયેલી છે. લેખક હિંસાને યોગ્ય ઠેરવે છે એવું લાગે.
ના, એ જટિલ છે. મોયાન હિંસાનું વર્ણન બહુ સ્પષ્ટ રીતે કરે છે, પણ એને ગ્લોરિફાઈ નથી કરતા. એ હિંસાને જાણે જીવનની એક મૂળભૂત શક્તિ તરીકે જુએ છે, જે સર્જન પણ કરી શકે ને વિનાશ પણ.
જેમ કે યુઝાનાઓના કિસ્સામાં.
હા, એના માટે શરૂઆતમાં હિંસા તાકાત મેળવવાનું સાધન છે, પછી જાપાનીઓ આવે છે ત્યારે એ અત્યાચાર સામે લડવાનું જાણે પવિત્ર કર્તવ્ય બની જાય છે. પણ લેખક એ પણ બતાવે છે કે હિંસા માણસને અંદરથી કેવો ખતમ કરી નાખે છે. દાદાના પાત્રમાં એ દેખાય છે. એટલે સવાલ એવું ઉભો થાય કે હિંસા ક્યારેક ખરો ઉકેલ હોઈ શકે?
સાચી વાત. અને આ બધાની વચ્ચે પેલી વ્યક્તિગત સ્વતંત્રતા, નિયમો તોડવાની વાત, એ પણ છે ને?
બિલકુલ. દાદી અને દાદા બંને પોતપોતાની રીતે જે સ્થાપિત વ્યવસ્થા છે, જે નિયમો છે, એની સામે બળવો કરે છે. એ લોકો સમાજના બંધનો તોડીને પોતાની મરજી મુજબ જીવે છે,
ભલે એમની રીત અસ્તવ્યસ્ત હોય.
હા, ભલે અરાજક હોય, હિંસક હોય, નૈતિક રીતે સવાલ ઊભા કરે એવી હોય, પણ એ માનવીની અંદર જે મુક્ત થવાની એક તીવ્ર ઈચ્છા હોય છે ને, એ દર્શાવે છે. એ લોકો ગુલામ બનવા તૈયાર નથી, ભલે ગમે તે કિંમત ચૂકવવી પડે.
અને છેલ્લે આપણે પેલી જમીનની વાત કરવી જોઈએ, ગાઉમી ટાઉનશીપ, જે આ બધું જુએ છે.
હા, એ બહુ મહત્વનું છે. ગાઉમીનું લેન્ડસ્કેપ, ખાસ કરીને લાલ જુવારના ખેતરો, પીળી જીયાઓમો નથી, એ ખાલી બેકગ્રાઉન્ડ નથી. મોયાન માટે તો જાણે આ જમીન પોતે જ એક પાત્ર છે. એ પેઢીઓનો સંઘર્ષ, પ્રેમ, જન્મમરણ બધું પોતાનામાં સમાવી લે છે. લોકોના લોહીથી એ સિંચાઈ છે અને એમની વાર્તાઓ ચૂપચાપ કહે છે. પાત્રો જમીન સાથે એકદમ જોડાયેલા છે. એમનું જીવવું, લડવું, મરવું બધું જ આ માટી સાથે જોડાયેલું છે.
એક વાક્ય યાદ આવે છે તમે કહેલો.
હા, પેલું
નોર્થ ઇસ્ટ ગાઉમી ટાઉનશીપ દુનિયાની સૌથી સુંદર અને સૌથી ઘૃણાસ્પદ, સૌથી અસામાન્ય અને સૌથી સામાન્ય જગ્યા છે. આ વાક્ય જ ગાઉમીનો જે વિરોધાભાસી સ્વભાવ છે ને એને બરાબર પકડી પાડે છે.
અને બીજું એક હતું પેલું જુવાર વિશે.
1929ની જુવાર જાદુગરની ભઠ્ઠી હતી. હઠીલી રીતે બળવાખોરીથી લાલ હતી. લોકોના લોહીનો રંગ જુવારના મૂળમાં ઉતરી ગયો હતો. આ ખરેખર પેલી આભાસી યથાર્થવાદની વાત કરે છે.
બરાબર. વાસ્તવિકતા અને કલ્પના કેવી રીતે એક થઈ જાય છે. અને પેલું છેલ્લું અવતરણ પણ યાદ રાખવા જેવું છે. ખરો પાક એ ન હતો જે જુવાર અમે કાપી, પણ જે વાર્તાઓ અમે વાવી.
એટલે કે યાદો અને વાર્તાઓનું મહત્વ.
હા, ભૌતિક વસ્તુઓ કરતાં પણ એ વધારે ટકે છે.
આ બધું સાંભળ્યા પછી એમ લાગે છે કે વાંચનાર માટે આ નવલકથાનો અનુભવ કેવો હશે? સહેલો તો નહીં જ હોય?
ના, બિલકુલ નહીં. આ એકદમ તીવ્ર, કાચો અને ઘણીવાર ડિસ્ટર્બ કરી દે એવો અનુભવ છે. એ વાંચનારને માણસના અનુભવોની હદ સુધી લઈ જાય છે. પ્રેમ, ક્રૂરતા, જુસ્સો, હિંસા બધું જ ચરમસીમાએ.
હિંસાના વર્ણનો કદાચ અઘરા પડે.
હા, કેટલાકને કદાચ અસ્વસ્થ કરી શકે, પણ એ પાત્રોની દુનિયાની જે કઠોર વાસ્તવિકતા છે એને સમજવા માટે એ જરૂરી છે. અને આ ક્રૂરતાની સામે જ પેલો પ્રેમ, બલિદાન અને જીવવાની મથામણ છે ને, એ વધારે અસરકારક બને છે.
તો આ નવલકથાની અસર શું રહે છે લાંબા ગાળે? શું શીખવે છે આપણને?
એની અસર ઊંડી છે અને લાંબો સમય રહે એવી છે. એ માનવીની અંદરની તાકાત, એની સ્થિતિસ્થાપકતા, એની જટિલતા એનો પુરાવો આપે છે. પાત્રોમાં ભૂલો છે, એ નૈતિક રીતે શુદ્ધ નથી, પણ છતાં એમનામાં એક જાણે પૌરાણિક કદ છે. આ નવલકથા વીરતા, નૈતિકતા, ઇતિહાસ, પ્રગતિ આ બધા વિશેના આપણા જે સહેલા જવાબો હોય ને એને પડકારે છે. એ યાદ અપાવે છે કે સભ્યતાનું પડ ગમે તેટલું પાતળું હોય, એની નીચે હજુ પણ એક આદિમ જંગલી જીવન શક્તિ ધબકી રહી છે.
સાચી વાત છે. આ વાર્તા ઇતિહાસને ખાલી તારીખો અને ઘટનાઓના સરવાળા તરીકે જોવાની આપણી ટેવને તોડે છે. એ ઇતિહાસને લોહી, પરસેવો, આંસુથી લખાયેલી સામાન્ય લોકોના અસામાન્ય જીવનની ગાથા તરીકે રજૂ કરે છે.
હા, રેડ સ્વર્ગમ આપણને વિચારતા કરી મૂકે છે કે કોઈ દેશની સાચી ઓળખ કદાચ એની મોટી ઇમારતો કે સરકારી સિદ્ધિઓમાં નહીં, પણ એના લોકોના પેલા અદમ્ય, અસ્તવ્યસ્ત અને ઘણીવાર હિંસક સંઘર્ષમાં, એમની ટકી રહેવાની જીદમાં અને એમની કહેવાયેલી અને વણ કહેવાયેલી વાર્તાઓમાં રહેલી છે.
અને એ પણ યાદ અપાવે છે કે સૌથી ખરાબ સમયમાં પણ માનવીનો જુસ્સો અને બળવો એવી ક્ષણો પેઢીઓ સુધી યાદ રહે તેવી દંતકથાઓ બનાવી શકે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.